समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एमां स्वाध्याय चाले छे। एमां मोक्ष अधिकार में गाथा 300 सुधी आपणे स्वाध्याय कर्यो छे। गाथा 300 में कुनकुंदाचार्य भगवाने એમ કહ્યું કે અન્ય સર્વ ભાવોને પારખા જાણીને કોણ જ્ઞાની પુરુષ કે જે પોતે પોતાને શુદ્ધ જાણે છે તે અન્ય ભાવોને મારા છે એમ બોલે, એટલે કે એમ કે માનતો નથી, બોલતો નથી કે શ્રદ્ધતો નથી। જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે એ એકમાત્ર પોતાને શુદ્ધ ભાવ રૂપ જાણે છે એવો થયો થકો એ પોતાથી જુદા સર્વ ભાવને જાણે છે, એટલે કે સર્વ ભાવને પોતાથી જુદા પારકા અન્ય જાણે છે અને પોતે એકમાત્ર શુદ્ધ નાયક ભાવ છે એમ પોતાને અનુભવ સહિત જાણે છે। ગુરુદેવે આ ગાથા ઉપર ઘણો વિસ્તાર કર્યો। હવે આ ગાથા પછીથી કળશ 185 અને 186 આવે છે। કળશ 185માં આ જ ભાવ અમૃતચંદ્રાચાર્ય ભગવાને વ્યક્ત કર્યો છે। કળશ 185 સિદ્ધાંતો યમુદાત્તા ચિત્ત ચરિતૈ મોક્ષાર્થિભિઃ સેવ્યતા શુદ્ધં ચિન્મયં એકમયું પરમ જ્યોતિઃ સદૈવાસ્મ્યહં એતે યે તુ સમુલસંતિ વિવિધા ભાવા પૃથગ લક્ષણા તેહં નાસ્મિ યતોત્ર તે મમ પરદ્રવ્યં સમગ્રા અપિ। કળશ 185ના અર્થમાં અહીંયા કહે છે કે ઉદ્દાત ચિત્ત ચરિતૈ મોક્ષાર્થી બિહી, ઉદ્દાત શબ્દ નો અર્થ અહીંયા કરે છે ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ એવો અર્થ કર્યો છે। જેમના ચિત્તનું ચરિત ઉદ્દાત એટલે ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ, અયમ સિદ્ધાંત સેવ્યતામ આ સિદ્ધાંતને સેવન કરો। જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત એટલે કે ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતને સેવન કરો કે અહમ શુદ્ધમ ચિન્મયમ એકમ પરમ જ્યોતિ એવ સદા એવ અશ્મિ, એટલે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદા છું। તું એતે એ પૃથગ લક્ષણા વિવિધા ભાવા સમુલ્લ સંતી તે અહમ ન અશ્મિ, અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી। એતહ અત્રતે સમગ્રાહ અપી મમ પરદ્રવ્યમ, કારણ કે તે બધા મને પરદ્રવ્ય છે। શું કહ્યું કે જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત છે, ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે. ચરિત્ર ઉચ્ચ છે, ઉજ્જવળ છે. ઉજ્જવળ છે એટલે કે કોઈ દોષરૂપી મલિનતા નથી, એમ ઉજ્જવળ છે, ઉચ્ચ છે. પણ ઉદાર છે, એ ઉદાર પણ સાથે એ શબ્દ મૂક્યો છે. ઉદારનો અર્થ શું થાય? ચિત્તનું ચરિત્ર ઉદાર છે. ઉદાર છે એટલે કે પોતાના સ્વરૂપને ગ્રહણ કરવા વાળું ઉદાર છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને એ ઉદારતાપૂર્વક ગ્રહણ કરે છે. એમાં એને ક્યાંય સ્વરૂપને ગ્રહણ કરવામાં ક્યાંય એ લોભ કરતો નથી, એવો એમાં એક અર્થ આવી જાય છે. તો જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત છે એવા મોક્ષાર્થીઓ, એવા મોક્ષને ઈચ્છનારાઓ, એવા મોક્ષના વાંછુકો, એમને ઉપદેશ આપ્યો છે કે આ સિદ્ધાંતને સેવન કરો. સેવન કરો એટલે કે એને ગ્રહો, એને આચરો, એનો આશ્રય કરો. કયો સિદ્ધાંત? કે અહમ શુદ્ધમ ચિન્મયમ એકમ પરમ જ્યોતિ એવ સદા એવ અસ્મિ. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. એવા સિદ્ધાંતને ગ્રહો, એનું સેવન કરો, એનો આશ્રય કરો. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદા છું. એવા સિદ્ધાંતને સેવન કરો. હું એટલે ભગવાન આત્મા, હું શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. જો દરેક શબ્દનું મહત્વ છે. એક એક કેમ કહ્યું? કેમ કે એની સામે જે ભાવો છે બીજા અનેક પ્રકારના છે. પોતે ચૈતન્યમય જ્યોતિ છે અને બીજા અન્ય ભાવ, વિભાવ, ભાવ એ અનેક પ્રકારે છે. પોતે એકમાત્ર ચૈતન્ય ભાવ છે. ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદા છું. પરમ જ્યોતિ જ સદાય છું. અને બીજા જે અન્ય જે ભાવો છે તો અનેક પ્રકારે છે, અનેક છે. એટલે કહ્યું કે એક આ સિદ્ધાંતને ગ્રહો, એનું સેવન કરો, એનો આશ્રય કરો. શું સિદ્ધાંત છે? કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. અને આ જે ભિન્ન લક્ષણ વાળા, ભિન્ન લક્ષણ એટલે ચેતન લક્ષણથી જુદું લક્ષણ, એ ભિન્ન લક્ષણ છે. એવા ચેતનથી અનેક પ્રકારે ભિન્ન લક્ષણ વાળા એટલે આ જે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિના સ્વભાવ કે હિંસા, ચોરી, જુઠ્ઠું, પરિગ્રહ, એના અશુભ ભાવ એ અનેક પ્રકારે છે. એવા ચૈતન્ય લક્ષણથી ભિન્ન લક્ષણવાળા કોઈ પણ ભાવ હોય તો એ ભાવ હું નથી, કારણ કે તે બધાએ મને પરદ્રવ્ય છે. એ બધાએ મારાથી જુદા છે, એ પરદ્રવ્ય છે, એ મારું સ્વ નથી, એ મારું સ્વ નથી. ગુરુદેવે આ કળશ 185નો જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 467, શ્લોકાર્થ 185 ઉપરનું પ્રવચન. જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત છે એવા મોક્ષાર્થીઓ, એમ કહ્યું છે ને. શું કહ્યું છે? મોક્ષાર્થી, મોક્ષાર્થી લીધું છે ને. મોક્ષ જે અનંત સુખમય, પૂર્ણ સુખમય છે, એનો નમૂનો જેના અનુભવમાં આવ્યો છે તે મોક્ષાર્થી છે. મોક્ષાર્થી કોણ છે? કે જેનો નમૂનો, એટલે મોક્ષાર્થી છે અને મોક્ષનો નમૂનો અનુભવમાં આવ્યો છે. એટલે મોક્ષનો નમૂનો એટલે જે અનંત સુખમય દશા છે, પૂર્ણ સુખમય દશા છે, જે શાશ્વત સુખમય દશા છે, જે એકવાર પ્રગટ કર્યા પછીથી જતું નથી, એવું એ સુખમય આનંદમય પૂર્ણ આનંદમય અવ્યાભાગ સુખમય હંમેશા રહે તેવું અને એમાં કોઈ વિક્ષેપ ન પડે તેવું એવું જે મોક્ષ, એ મોક્ષ નો જેને નમૂનો અનુભવમાં આવ્યો છે. ગુરુદેવે જો સરસ શબ્દ મૂક્યો છે કે નમૂનો અનુભવમાં આવ્યો છે. મોક્ષ તો હજી થયો નથી, પણ એ મોક્ષ કેવો હોય એનો નમૂનો અનુભવમાં આવ્યો. હજી કોઈ મીઠાઈ હોય આપણે એને માણી ન હોય, બરાબર ખાધી ન હોય, પણ સહેજ જરાક ચાખી હોય ને, એવી રીતે જેને એનો સ્વાદ આવ્યો છે, પોતાના મુક્ત સ્વરૂપનો જેને સ્વાદ આવ્યો છે, એટલે જેને મોક્ષના અનંત સુખમય પૂરણ સુખમય શાશ્વત સુખમય નો નમૂનો અનુભવમાં આવ્યો છે તે મોક્ષાર્થી છે. એટલે કે જે સમ્યક દ્રષ્ટિ છે તે મોક્ષાર્થી છે. એને અતિન્દ્રિયપણે આનંદનો અનુભવ થયો છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો છે, એટલે એ મોક્ષાર્થી છે. કળશ ટીકામાં મોક્ષાર્થીનો અર્થ એવો કર્યો છે કે સકળ કર્મનો ક્ષય થતા થાય છે અતિન્દ્રિય સુખ, તેને ઉપાદેય રૂપ અનુભવે છે એવા છે જે કોઈ જીવ તેઓ. પંડિત રાજમલજીની કળશ ટીકા છે એમાં એવો અર્થ કર્યો છે કે સકળ કર્મનો ક્ષય થતા થાય છે અતિન્દ્રિય સુખ, એટલે એ તો સકળ કર્મનો ક્ષય થતા જે અતિન્દ્રિય સુખનો અનુભવ થાય એની વાત કરી. તેને ઉપાદેય રૂપ અનુભવે છે એવા જે છે જીવ એને ઉપાદેય રૂપ અનુભવે છે, એટલે કે એ જ એકમાત્ર પોતાનું ધ્યેય છે, એ જ એકમાત્ર પોતે પ્રગટ કરવાનું છે હંમેશને માટે પૂર્ણપણે, એવું અનુભવવાળા, એવું ઈચ્છવાવાળા, એવો પુરુષાર્થ કરવાવાળા જીવો છે તે મોક્ષાર્થી છે. આપણે મુમુક્ષુ તો સંબોધન કરીએ છીએ, પત્ર લખીએ છીએ ત્યારે મુમુક્ષુ એમ તો સંબોધન કરીએ છીએ, મોક્ષાર્થી આત્માર્થી આવા બધા સંબોધન તો કરીએ છીએ, પણ એ કોણ છે? એ ખરેખર તો સાધક દશા છે, અને જેમને સમ્યક દર્શન સહિત એવા અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો છે, સ્વાદ આવ્યો છે ને, એ સાચા મુમુક્ષુ છે, સાચા મોક્ષાર્થી છે, એ આત્માર્થી છે. પણ આપણે જે સંબોધન કરીએ છીએ એ તો એ રીતે કરીએ છીએ કે એમને એવો અનુભવ ન થયો હોય તો પણ થશે જ એમ માનીને આપણે એવા સંબોધન કરીએ છીએ. અહીંયા તો સાચો અર્થ અહીંયા સમજાયો છે કે મોક્ષાર્થી કોને કહેવાય એની વાત કરી છે. પરમ આનંદરૂપ દશા તે મોક્ષ છે, અને અતિન્દ્રિય આનંદનો અંશે જેને સ્વાદ આવ્યો છે અને જે પૂરણ આનંદનો અર્થી છે, એટલે પૂરણ આનંદ જેને પ્રાપ્ત કરવો છે એ મોક્ષાર્થી છે. એ મોક્ષાર્થી કહો કે ધર્મી કહો કે જ્ઞાની કહો, સમ્યક દ્રષ્ટિ કહો, બધું એકાર્થ છે. નિયમસારમાં પૂર્ણ અતિન્દ્રિય આનંદનો આત્મલાભ એને મોક્ષ કહેવો છે. પૂર્ણ અતિન્દ્રિય આનંદનો આત્મલાભ એને મોક્ષ કહેવો છે. અનંત આનંદની દશા અથવા પૂર્ણ આનંદનો લાભ એનું નામ મોક્ષ છે. મોક્ષ કોઈ સ્થાન છે એમ નથી, પરંતુ એ તો પોતાની દશા છે. અનંત આનંદની દશા અથવા પૂર્ણ આનંદનો લાભ એનું નામ મોક્ષ છે. અને એવા મોક્ષનો જે અર્થી છે, એવા મોક્ષનો જે પુરુષાર્થી છે, એવા મોક્ષનો જે અભિલાષી છે, અને જેને એવા મોક્ષનો એટલે કે એમાં આવતા આનંદનો અતિન્દ્રિય આનંદનો અંશે અનુભવ કર્યો છે એ મોક્ષાર્થી છે. આવા મોક્ષનો અર્થી કોણ છે? પૂર્ણ આનંદ સ્વરૂપ જે મોક્ષ, તેના કારણરૂપ જે માર્ગ, જે અતિન્દ્રિય આનંદના સ્વાદરૂપ છે, તે માર્ગમાં જે સ્થિત છે, એટલે કે એવો સાધક જીવ જેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ ચાખ્યો છે, એવો સાધક જીવ જે એવા પૂર્ણ આનંદને માટે પુરુષાર્થ કરી રહ્યો છે, એ મોક્ષ માર્ગમાં સ્થિત છે, તે મોક્ષ માર્ગી મોક્ષાર્થી છે. બીજી રીતે કહીએ તો મોક્ષ જેનું પ્રયોજન છે અને જે મોક્ષ માટે જ નિરંતર મથે છે, તે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા મોક્ષાર્થી છે. બહુ સરસ વ્યાખ્યાઓ કરી છે જુદી જુદી રીતે. એ દ્વારા મોક્ષનું સ્વરૂપ પણ સમજાયું અને મોક્ષાર્થીની વાત પણ સમજાવી દીધી. આગળ કહે છે કે કેવો છે મોક્ષાર્થી? તો કહે છે કે નિજ ભગવાન આત્મા જેમાં જ્ઞાન અને આનંદ પૂર્ણ સ્વભાવ પડ્યા છે, એની જેને દ્રષ્ટિ થઈ છે, વસ્તુ પૂર્ણ શુદ્ધ પૂર્ણ આનંદમય છે, તેનું જેને જ્ઞાન થયું છે, અને અંતરમાં રમણતારૂપ જેને આચરણ પ્રગટ થયું છે, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત છે, આવો તે મોક્ષાર્થી છે કે જેના ચિત્તનું ચરિત્ર અર્થાંત આચરણ, અહીંયા ચરિત્રનો અર્થ થાય છે આચરણ, ઉદાત છે અર્થાંત ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ છે, અને ક્ષણે ક્ષણે એના આનંદની રમણતા વધતી જાય છે. જેના ચિત્તનું ચરિત્ર ઉદાત છે એવા મોક્ષાર્થીઓ, શું કહ્યું? જેના ચિત્તનું ચરિત્ર ઉદાત છે એવા મોક્ષાર્થીઓ, મોક્ષાર્થીના ચિત્તનું એટલે કે જ્ઞાનનું આચરણ અત્યંત ઉદાત એટલે ઉદાર, ઉચ્ચ, ઉજ્જવળ છે. જેના ચિત્તનું ચરિત્ર ઉદાત છે એમાં ચરિત્ર જે છે અને ચિત્તનું, એનો અહીંયા જે રીતે અર્થ કર્યો છે એ પ્રમાણે જ્ઞાનનું આચરણ, ચરિત્ર એટલે આચરણ, પણ અહીંયા ચિત્તનું એટલે ચિત્તના સ્થાને અહીંયા કહેવાનો આશય એવો છે કે જે ચેતનારૂપ છે તે એટલે કે જ્ઞાનનું, જ્ઞાનનું આચરણ. અહીંયા મનની વાત નથી લેવી, ચિત્તનો અર્થ અહીંયા મન નથી કરવો, અહીંયા મનની કોઈ વાત નથી, અહીંયા તો એના જ્ઞાનની પર્યાય જે એને જાણવા વાળી થઈ છે એ જ્ઞાનની પર્યાય, એ સ્વને જાણે છે એની વાત કરવી છે, અને એ ઉત્તરોત્તર એ એવી પર્યાય એની થતી જાય છે એની અહીંયા તો વાત કરવી છે. એટલે કહે છે કે જેના ચિત્તનું ચરિત્ર ઉદાત છે, ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે, જ્ઞાનનું આચરણ અત્યંત ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમાં આચરણ એટલે રમણતા કરવું એ ચેતનનું આચરણ છે. જ્ઞાનમાં એણે એ જ કરવાનું છે, બીજું કરવાનું શું છે? ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે તો એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો એને જ્ઞાનમાં અનુભવ કરવાનો છે, એમાં રમણતા કરવાની છે, એ જ ઉદાત છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવા જ્ઞાન સ્વરૂપમાં એને વર્તમાન જ્ઞાનની પર્યાય દ્વારા એકરૂપ થવાનું છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એને જ્ઞાનની વર્તમાન પર્યાય અતિન્દ્રિયપણે અનુભવે છે એ દશા, અને એમાં એ અનુભવમાં રહેવું એટલે રમણતા કરવી, રમણતા કરવી એટલે એવા અનુભવમાં રહેવું, ત્યાં ટકીને રહેવું, એમાં વિશેષતાથી લીનતા કરવી, પોતાનું લક્ષ્ય, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં જાય જ નહીં અને સ્વરૂપમાં જ રહે એમ એ આચરણ, એનું નામ ચારિત્ર, એનું નામ નિશ્ચયથી ચારિત્ર. सम्यक दृष्टिने आवुं आत्मानुं आचरण होय छे, आवुं निश्चय चारित्र होय छे, अने आवुं आचरण करवामां ते उदार छे, अंदरमांथी आनंद काढवामां ते उदार छे, स्वरूपने ग्रहवामां एमां रहेवामां એમાં રમણતા કરવામાં એમાંથી આવતા આનંદનો અનુભવ કરવામાં એ ઉદાર છે. એમાં એ કાંઈ કંજુસાઈ કરતો નથી કે ના ના હવે બરાબર હવે વધારે નથી કે કરવું એમ નથી. પૂરેપૂરું જોર ત્યાં જ લગાવી રહ્યો છે, બધું વીર્ય એનું એ તરફ જ વળી ગયું છે. ઉદાર છે એટલે કે પોતે અંદરમાંથી આનંદ કાઢવામાં ઉદાર છે એમ શબ્દ મૂક્યા છે ને ગુરુદેવે. એટલે કે બધું વીર્ય એ તરફ વળ્યું છે, પોતાનો સમગ્ર પુરુષાર્થ એમાં વળી ગયો છે. આપણે કહીએ છીએ ને કે આફા કેટલીક કામ કરીએ આપણે, એમ પૂરેપૂરા ઉત્સાહપૂર્વક ને પૂરેપૂરું જોર લગાવીને ના કરીએ એમ, તો અહીંયા એમ નથી. અહીંયા તો પૂરેપૂરું જોર એ તરફ લગાવી દીધું છે, એટલે એ અંદરમાંથી આનંદ પણ એને એમ જ આવી રહ્યો છે. જેમ કોઈ દાનેશ્વરી દાન દેવામાં ઉદાર હોય છે ને, પાછું વાળીને જુએ જ નહીં એમ, એવી રીતે આ તો અંદરમાંથી આનંદ કાઢી પોતાને આ દેવામાં, એટલે આનંદનો પોતે જ અનુભવ કરવા વાળો છે. એટલે અંદરથી આનંદ કાઢવા વાળો પોતે છે અને અનુભવ કરવા વાળો પોતે છે. કે અંદરથી આનંદ કાઢી પોતાને દેવામાં ઉદાર છે. સ્વરૂપમાંથી આવતા આનંદને લેવામાં ક્યાંય એક કૃપણ નથી, કૃપણ એટલે કંજુસ નથી, એ આનંદ લેવામાં ઉદાર છે. આનંદ કાઢવામાં અને એને પોતાને દેવામાં આવું ઉદાર અને ઉજ્જવળ અર્થાંત રાગ રહિત પવિત્ર, કોઈ પ્રકારના મલિનતા કે દોષ વિનાનું ચારિત્ર સમ્યક દ્રષ્ટિને હોય છે એવા જ્ઞાની ધર્માત્માની અહીંયા તો વાત કરી છે, એને મોક્ષાર્થી કયા છે. અને એવા મોક્ષાર્થીઓને અહીંયા સંબોધી અને ઉપદેશ આપવામાં આવ્યો છે. વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ ચેતના સ્વરૂપ છે, તેમાં અંતર એકાગ્ર થઈ તેમાં રમવું રમણતા કરવી અથવા તો ચરવું કે ઠરવું તે જ્ઞાનનું આચરણ છે. કઈ રીતે કરવું ઘણી વખત પ્રશ્ન ઘણા લોકો પૂછે છે, વાત તો બરાબર સમજ્યા પણ હવે કરવું શું, કઈ રીતે કરવું? તો એ કઈ રીતે કરવું એની વિધિ અનેક પ્રકારે અનેક રીતે ગુરુદેવે સમજાવી છે. સમજાવવાના અનેક પ્રકાર છે, વિધિ તો એક જ છે, સમજાવી છે અનેક પ્રકારે. જે જે જેવું જ્યાં ચાલતું હોય ને એ વિષય સાથે આ વાતને તો ગુરુદેવે સાંકળી લીધી જ હોય. જે કંઈ વાત ચાલતી હોય, જે ગાથા હોય કે જે કળશ હોય અને જેવો વિષય હોય, એ વિષયની સાથે આ વાતને તો ગુરુદેવે સાંકળી લીધી છે કે કઈ રીતે અંદરમાં જવું ને શું કરવું. અહીંયા પણ એ વાત કરી કે અંતર એકાગ્ર થઈ તેમાં રમવું ચરવું ઠરવું તે જ્ઞાનનું આચરણ છે. અહીંયા જુઓ એને જ્ઞાનનું આચરણ કહ્યું. જ્ઞાનનું આચરણ એટલે પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાય એમ કરી રહી છે, પોતે સ્વને પોતે ભગવાન આત્મા ચૈતન્ય છે એને એ જાણે છે. ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ અને એનું જે પરિણમન તે એકરૂપ પરિણમનને એ અનુભવે છે. કઈ એ ભેદરૂપે અનુભવે છે એવું નથી, એકરૂપ પરિણમનને અનુભવે છે ને એ અનુભવવા વાળી એના જ્ઞાનની પર્યાય છે. એટલે એમ કહ્યું કે જ્ઞાનનું આચરણ છે. એ આચરણ કોનું છે? જ્ઞાનનું આચરણ છે. આમે ભગવાન આત્મા જ્ઞાન સિવાય બીજું ક્યાં કાંઈ કરી શકે છે? એ બીજું કાંઈ કરી શકતો જ નથી. પરના કોઈ કાર્યો કરી શકતો નથી. અરે પરના લક્ષ્ય થતા જે વિભાવ ભાવ છે એ પણ કાંઈ એનું કાર્ય નથી, એનો સ્વભાવ નથી. એનો તો એકમાત્ર જ્ઞાન સ્વભાવ છે અને એ પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે. અને પોતાનું સ્વનું જ્ઞાન કરે છે તો એ વખતે પરનું જ્ઞાન એમાં થઈ જાય છે. સ્વ પર પ્રકાશકપણું છે એ એવું છે કે સ્વને જાણે છે ત્યારે પર એમાં પ્રકાશે છે, એમાં પર પ્રતિબિંબિત થઈ જાય છે. બાકી ભગવાન આત્મા પોતે પોતાનું જ્ઞાન કરવા વાળો જ છે, એટલે એ જ્ઞાનનું આચરણ છે. સમ્યક દ્રષ્ટિને મોક્ષાર્થીને આવું આચરણ અતિ ઉદાત એટલે ઉદાર, ઉચ્ચ અને ઉજ્જવળ હોય છે. જો એને જે બાહ્ય વ્રત આદિ હોય છે તે આચરણ એમ વાત નથી, એ તો બાહ્ય વાત થઈ. એ તો બાહ્ય વ્રત આદિ છે એ તો પરના લક્ષે છે, એમાં તો પરનું લક્ષ છે, એટલે એ આચરણની અહીંયા વાત નથી. એ આચરણને આત્માનું આચરણ કહ્યું નથી એટલે એ આચરણ નથી. અહીંયા તો આત્માના આચરણની વાત છે. પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાનનું આચરણ એવું છે. જ્ઞાનનું આચરણ એ સ્વને અનુભવવા વાળું છે, સ્વને અનુભવવા વાળું આચરણ છે. એટલે પેલું બહારમાં જે વ્રત આદિ થાય છે, જે પરના લક્ષે થાય છે, એમાં શરીરની અપેક્ષા રહી છે ત્યારે એ વ્રત થાય છે. એ આચરણને તો ઉપચારથી આચરણ કહ્યું છે. આ તો જ્ઞાનમાં આનંદમાં રમવા ચરવા ઠરવા રૂપ જે આનંદના સ્વાદરૂપ છે, અતિન્દ્રિય આનંદના સ્વાદરૂપ છે, એવા આત્માના આચરણની વાત છે. અને એ જ સમ્યક ચારિત્ર છે, નિશ્ચય ચારિત્ર છે. બહુ સરસ વાત કરી છે. આગળ 469માં પાના ઉપર કહે છે કે જ્ઞાનનું ચારિત્ર એટલે વિતરાગી ચારિત્ર. એ વિતરાગી પર્યાય છે, વિતરાગી પરિણામ છે, વિતરાગી પર્યાય છે. વ્રત આદિ રાગનું આચરણ એ શુભભાવ છે, એ જ્ઞાનનું આચરણ નથી. વ્રત આદિ એવો જે શુભભાવ આત્માને થયો એ બંધનું કારણ છે, એ જ્ઞાનનું આચરણ નથી. એમાં તો જ્ઞાન એ વિભાવ ભાવે થાય છે, એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાય વિભાવ ભાવે થાય છે. સ્વભાવ ભાવને છોડીને વિભાવ ભાવે થાય છે, પરનું લક્ષ કરે છે, એટલે શુભભાવ છે. એટલે એને આચરણ નથી કહ્યું, એને નિશ્ચયથી ચારિત્ર નથી કહ્યું. પણ એવું બાહ્યમાં ચારિત્ર હોય છે અને જ્યારે એને નિશ્ચય ચારિત્ર હોય છે તો બાહ્યમાં એને એવું ચારિત્ર હોય છે. એવી વાત છે. ત્યાં બાહ્યમાં એ વખતે શું છે એનું જ્ઞાન કરાયું છે. જે પોતે પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે એવા જ્ઞાની ને બાહ્યમાં વ્રત આદિ હોય છે. એટલે વ્રત આદિ એ શુભરાગનું આચરણ છે, એ જ્ઞાનનું આચરણ નહીં. ભૂલ લોકોની અહીંયા જ થઈ ગઈ. તેમણે મુનિઓને જોયા, મુનિઓને તપ કરતા જોયા, પોતાના સ્વરૂપમાં લીનતા સ્થિરતા કરતા જોયા, તો એમાં મુનિ અંતરમાં શું કરી રહ્યા છે એ તો કાંઈ જાણી શકાયું નહીં. પરંતુ બહારમાં એમને જે આહાર ન લીધો એ વાત એને સમજાય, એ વાત એને જણાય કે આજે આખો દિવસ આહાર નથી લીધો, પાણી પણ લીધું નથી. અને સવારથી મુનિ તો પોતે પોતાના ધ્યાનમાં જ પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે એને આહાર નથી લીધો એ વાતને જ પકડી અને એનું અનુકરણ કર્યું. એટલે એણે પણ આહાર ન લેવા, મુનિએ બે દિવસ આહાર ન લીધો તો પોતે પણ બે દિવસ આહાર ન લીધો. પણ અંતરંગ દશા મુનિ જાણતો નથી, મુનિ અંતરમાં શું કરી રહ્યા છે એ તો સમજ્યો નહીં. એટલે એને પણ એમ થયું કે મેં પણ મુનિની જેમ તપ કર્યું. ભાઈ, તપ તો અંદરમાં થાય છે, બહારમાં શું થાય છે? શરીરમાં ખોરાકના પરમાણુઓનું આવવું કે ના આવવું એ સાથે આત્માને કાંઈ સંબંધ નથી. છતાં પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે એને એવું તપ હોય, પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા હોય, ત્યારે સહજ રીતે એને આહાર લેવાની વૃત્તિ થાય નહીં અને એ વખતે આહારનો સંયોગ શરીર સાથે થાય નહીં. આવું બને પણ એનો અર્થ એમ નથી થતો કે જે આહાર ના લીધો એ તપ થઈ ગયું, એમ તો થતું નથી. તપ તો અંતરંગ છે. મુનિ ના અંતરંગ તપને સમજાયા વગર એ બાહ્યને જોઈ અને લોકોએ અનુકરણ કર્યા, એકાસણા કર્યા, ઉપવાસ કર્યા, છઠ કર્યા, ને અઠમ કર્યા, ને અઠાઈ કરીને દસ ઉપવાસ કર્યા, ને માસ શ્રવણ કર્યા, ને બધું કર્યું, ને એને તપ કહ્યું. એ વખતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ક્યાં રમી રહ્યા છે તેનો તો વિચાર પણ કર્યો નહીં, કે પોતે બારમા ને બારમાં એક મિનિટમાં 18 જગ્યાએ પોતાના ઉપયોગને ફેરવે છે એનો તો વિચાર કર્યો નહીં. પેલા મુનિ તો પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે, આ તો એક મિનિટમાં 18 જગ્યાએ તો ઉપયોગ ફેરવે છે, ને પાછો કહે છે કે તપ કર્યું છે. અરે ભાઈ, ખોરાક ન લીધો એટલે તપ થોડું થયું? તારો ઉપયોગ ક્યાં હતો એ વખતે એ વાત કર ને. ઉપયોગ ક્યાં રખડતો હતો? અંતરમાં ઉપયોગ ગયો કે નહીં? એક ક્ષણ માત્ર માટે પણ ઉપયોગ અંતરમાં ગયો? અરે, એવો પુરુષાર્થ પણ કર્યો? નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ પણ કર્યો? એ પણ કર્યું નથી. આટલા બધા વખતથી અભ્યાસ કર્યો, આટલા શાસ્ત્રોનો અભ્યાસ થયો, અને ઉપવાસ કરીને બેઠો છે, છતાં પણ પોતાના સ્વરૂપને સમજવાનો અને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને એમાં જવાનો પ્રયત્ન પણ કરે નહીં, તો પછી એ ઉપવાસ કઈ રીતનો ઉપવાસ કહેવાય? ગુરુદેવે જયારે એ વાત કરી છે તો એ બરાબર સમજ્યા નથી, એટલે લોકોને એના વિરોધ થયા છે. પણ ગુરુદેવે બરાબર સમજાવ્યું છે કે ભાઈ, તું મૂળ વાતને ભૂલી અને માત્ર બાહ્યને જોઈ અને તું અનુકરણ કરે, એથી કઈ તપ નથી થઈ જતું. અહીંયા તો એ વાત કરી છે કે જ્ઞાનનું ચારિત્ર એટલે વિતરાગી ચારિત્ર, વ્રત આદિ રાગનું આચરણ તે જ્ઞાનનું આચરણ નહીં. અને કળશ ટીકાકારે ઉદાર ચિત્ત ચરિત્ર નો એવો અર્થ કર્યો છે કે સંસાર શરીર ભોગથી રહિત છે, મનનો અભિપ્રાય જેમનો. ભગવાનનો માર્ગ તો આ છે બાપા. અહીંયા એક બીજી વાત પણ લીધી છે કે આલાપ પદ્ધતિમાં અધ્યાત્મના નિશ્ચય ને વ્યવહાર એમ બે નય લીધા છે. ત્યાં પૂર્ણ શુદ્ધ અભેદ એક ને નિશ્ચય નયનો વિષય લીધો છે. એટલે કે જે ચેતન દ્રવ્ય છે તે પૂર્ણ શુદ્ધ છે, પૂર્ણ આનંદરૂપ છે, ચારિત્રની પૂર્ણ રમણતારૂપ છે. ચેતન દ્રવ્ય છે તે પૂર્ણ શુદ્ધ છે, પૂર્ણ આનંદરૂપ છે, ચારિત્રની પૂર્ણ રમણતારૂપ છે. એટલે કે અંદર સ્વભાવમાં પૂર્ણ રમણતારૂપ ચારિત્ર ત્રિકાળ પડ્યું છે. અંદરમાં પૂર્ણતા છે, સ્વભાવ પરિપૂર્ણ છે, એમાં કાંઈ અધુરાશ નથી. હવે માત્ર એને એમાં સ્થિરતા કરવી છે, એ કરવાનું છે. એક વખત જેને અનુભવ થયો છે, ક્ષણ માત્રનો અનુભવ થયો છે, એને હવે વધારે સ્થિરતા કરવી છે, એકાગ્રતા એવી કરવી છે કે બારમાં લાંબો સમય સુધી આવે જ નહીં, સ્વરૂપને વિશે જ રહે, એ જ એનો પુરુષાર્થ છે અને એ જ કરી રહ્યા છે. જ્ઞાની પુરુષો શું કરી રહ્યા છે? એ સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે ચારિત્રની પૂર્ણ રમણતારૂપ છે એવું એ જાણે છે, અને જાણે છે, અનુભવ સહિત જાણે છે, એટલે પૂર્ણ સ્વરૂપની પૂર્ણપણે હંમેશને માટે પ્રાપ્તિનો પુરુષાર્થ સહજ રીતે એમને થાય છે. એટલે કે અંદર સ્વભાવમાં પૂર્ણ રમણતારૂપ ચારિત્ર ત્રિકાળ પડ્યું છે, અને વર્તમાન પર્યાયમાં ભલે રમણતા ઓછી છે, પરંતુ સ્વરૂપમાં તો ચારિત્ર પૂર્ણ રમણતારૂપ છે. અને આવા આત્માને અવલંબીને જેણે આનંદમાં રમણતા કરવારૂપ જ્ઞાનનું આચરણ પ્રગટ કર્યું છે એની આ વાત છે. આનંદમાં કેલી કરવારૂપ જ્ઞાનનું આચરણ કર્યું છે, અને જેને પૂર્ણ આનંદના લાભનું પ્રયોજન છે, જેમને એકમાત્ર આ જ કરવું છે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ કરવી છે, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, એવા એ મોક્ષાર્થીઓનું આચરણ. અહીં કહે છે કે અતિ ઉદાર છે, એવા મોક્ષાર્થીનું આચરણ અતિ ઉદાર છે. આ રાગની ક્રિયાની વાત નથી, જ્ઞાની ને રાગ છે પણ તેનો તેને આદર નથી, એ તો એનો જાણનાર માત્ર છે ને, એની અહીંયા વાત નથી. આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે હવે પ્રચુર આનંદમાં રહેનારા મુનિરાજ આચાર્ય અમૃતચંદ્ર કહે છે, જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે એવા મોક્ષાર્થીઓ અયમ સિદ્ધાંત સેવ્યતામ, આ સિદ્ધાંતને સેવન કરો. કેવા સિદ્ધાંતને? કે અહમ શુદ્ધમ ચિન્મયમ એકમ પરમ જ્યોતિ એવ સદા એવ અસ્મિ, હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. આ સિદ્ધાંત ને સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. જ્ઞાન જ્યોત પવિત્ર જ્યોત, શુદ્ધ જ્ઞાન માત્ર ચિન્મય ભાવ છું સદાય, ભૂતકાળમાં પણ એમ હતો, વર્તમાનમાં પણ છું અને ભવિષ્યમાં પણ એમ જ હોઈશ. વર્તમાન પર્યાયની વાત નથી, ભૂતકાળની અનંત પર્યાયો થઈ એની પણ વાત નથી, પરંતુ પોતાના શુદ્ધ સ્વરૂપની વાત છે, ધ્રુવની વાત છે કે જે પોતે હંમેશા શુદ્ધ જ રહ્યું છે, એ ક્યારેય મલિન થયું જ નથી. શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનમય એક પરમ જ્યોતિ જ સદાય છું. સિદ્ધાંત નામ સિદ્ધ થયેલી વસ્તુ, સિદ્ધાંતનો અર્થ કરે છે અહીંયા. સિદ્ધાંત કોને કહેવો? કે સિદ્ધાંત એટલે સિદ્ધ થયેલી વસ્તુ, સિદ્ધાંત એટલે સિદ્ધ થયેલી વસ્તુ, જે સિદ્ધ થયું છે. જે સિદ્ધ થયું છે એટલે કે અનેક જીવોએ એને એમ પ્રાપ્ત કર્યું છે, એટલે એમાં હવે કાંઈ શંકા કરવા જેવું, આશંકા કરવા જેવું પણ રહ્યું નથી. એ સિદ્ધ છે, એ એમ જ થાય જ છે, ત્યારે એ સિદ્ધાંત બને છે. સિદ્ધાંત નામ સિદ્ધ થયેલી વસ્તુ, સિદ્ધાંત એટલે સિદ્ધ થયેલી વસ્તુ. વસ્તુનું સ્વરૂપ તો સિદ્ધ જ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં સિદ્ધ છે અને સિદ્ધોએ એને એમ જ સિદ્ધ કર્યું છે. જે સિદ્ધ થયા એમણે એવું જ એ પ્રગટ કર્યું છે, એટલે એ સ્વયં સિદ્ધ છે વસ્તુ, એને એમ જ પર્યાયમાં પ્રગટ કરી છે. એવા અનંત સિદ્ધ ભગવાન થયા છે. આચાર્ય કહે છે કે આ સિદ્ધ થયેલું છે એનું સેવન કરો. શું સિદ્ધ થયેલું છે? કે હું તો સિદ્ધ ચિન્મય એક પરમ જ્યોતિ જ સદાય છું. આ સિદ્ધ થયેલું છે. આ કોને માટે? હું એટલે દરેકને માટે, દરેક જીવ માત્રને માટે આ વાત સિદ્ધ થયેલી છે. એ શુદ્ધ ચિન્મય જ્ઞાનમય પરમ જ્યોતિ છે. હું તો શુદ્ધ ચિન્મય એક પરમ જ્યોતિ જ સદાય છું. આ વાતનું વારંવાર રટણ કરવું, એના ઉપર ખૂબ વિચાર કરવો, ખૂબ 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 વિચાર કરવો, એ વાતને જેમ 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 વાગોળતા જઈએ, વિચારતા જઈએ ને ત્યાં ત્યાં રહીએ, એમ એમ બહારના અન્ય વિકલ્પો ઓછા થતા જશે. જે ઉપદેશ આપ્યો છે એ એવા મોક્ષાર્થીઓને આપ્યો છે, પણ એ બધાને માટે એ ઉપદેશ છે. કેમ કે બધાનું એવું સ્વરૂપ છે, હું તો શુદ્ધ ચિન્મય એક પરમ જ્યોતિ જ સદાય છું, એનો વિચાર કરવો. હું ભગવાન આત્મા કહીએ છીએ તો ભગવાન આત્મા કેવો છું? હું જ્ઞાન સ્વભાવી છું એમ કહીએ છીએ, એના કરતા હું જ્ઞાન રૂપ જ છું. હું શુદ્ધ ચિન્મય જ્ઞાનમય જ છું અને પરમ જ્યોતિ સદાય છું. ધર્મી જીવ પોતાને આવો અનુભવે છે, હું શુદ્ધ ચિન્મય સદાય એક રૂપ પરમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ જ છું. પરિણમન છે ને, અનંત ગુણોનું એક રૂપ પરિણમન છે, એને વર્તમાન જ્ઞાનની પર્યાય અનુભવે છે. એ જ પોતાનું સ્વરૂપ છે, એ જ હું છું, એ જ હું છું. જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો જ્યારે અનુભવ કરે છે ત્યારે કોઈ ભેદ રહેતો નથી. એ દ્રવ્યને પર્યાય એમ જુદું એ વખતે લાગતું નથી. જો દ્રવ્યને પર્યાય છે તો જુદા, પણ એ વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે અનુભવે છે ત્યારે એ વખતે ભેદ કોઈ રહેતો નથી. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન દ્વારા જ અનુભવમાં આવે છે. હું શુદ્ધ ચિન્મય સદાય એકરૂપ પરમ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ જ છું. તિરંજ પણ જયારે સંકિત પામે છે ત્યારે પોતાના સ્વરૂપને આવો જ અનુભવે છે. ભલે એને શબ્દો ના આવડે, એને શબ્દોની જરૂર નથી, પણ એનો અનુભવ તો આવો જ છે કે હું એક છું, શુદ્ધ છું, સદાય પરમ ચિન્ માત્ર જ્યોતિ સ્વરૂપ જ છું. ગુરુદેવ આગળ વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે જુઓ, અહીં સદાય શુદ્ધ એમ લીધું છે, માટે કોઈ એમ કહે કે અશુદ્ધ પર્યાય વખતે દ્રવ્ય વિકાળી અશુદ્ધ થઈ જાય છે તો એ વાત ખોટી છે. સદાય શુદ્ધ શબ્દ મૂક્યા છે ને, એટલે એ ત્રિકાળી ભગવાન આત્મા તો ક્યારેય અશુદ્ધ થતો જ નથી. એની વર્તમાન પર્યાય ગમે તેવી મલિન હોય, તે છતાંય ભગવાન આત્મા ક્યારેય અશુદ્ધ થતો જ નથી, સદાય શુદ્ધ છે. આ સદાય શુદ્ધ છે એ વાત એ ત્રીજા પુરુષ એક વચન તરીકે સ્વાધ્યાયમાં લે છે ને, એટલે જ મુશ્કેલી પડે છે. એના સ્થાને હું કરી અને એક વચન લેતો હોય ને ઘેરો પુરુષ એક વચન, તો ઘણું સહેલું થઈ જાય. શું કહ્યું કે આ એ ત્રિકાળી ભગવાન આત્મા સદાય શુદ્ધ છે એમ કહેવાને બદલે હું સદાય શુદ્ધ છું એમ જો એ રટણ ચાલુ કરે ને, અને એવો જ એ વિચાર કરે એમાં ને એમાં જ એ આગળ વધે ને, તો બધું સહેલું થઈ જાય. આ અન્ય કોઈની વાત ચાલતી જ નથી, આ મારી વાત છે. આખું સમયસાર જે છે એ સમયસારો એ હું છું, એ મારી વાત છે. એ આત્માની વાત છે એમ કહેવા કરતા એ મારી વાત છે ને, એ બધું હું છું એમ જે સમયસારનો સ્વાધ્યાય કરે છે ને એ પામે છે. આ દ્રવ્યાનો યોગ છે એ પ્રાપ્ત કરવાનો છે એમ કૃપાળુદેવે કહ્યું છે. આપણને એમ થાય કે દ્રવ્યાનો યોગ, ચરણાનો યોગ ને કર્ણાનો યોગ ને પ્રથમાનો યોગ, આ તો ચાર તો અનુયોગ છે, અને એ પ્રમાણેના બધા શાસ્ત્રો હોય તો એમાં દ્રવ્યાનો યોગ પ્રાપ્ત કરવો, તો આવું કેમ કૃપાળુદેવે કહ્યું હશે? પ્રભુ વાત બરાબર છે. દ્રવ્યાનો યોગ પ્રાપ્ત કરવો, પ્રગટ કરવો, એનો અર્થ એ છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવું જ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું, એવો એમાં એમનો કહેવાનો આશય છે. એટલે એવું પ્રગટ કરવું હોય ત્યારે પછી આત્મા સંબંધી જે વાત કરવામાં આવી હોય ત્યાં આત્માની જગ્યાએ હું મૂકી અને હંમેશા વિચારવું કે હું સદાય કોણ શુદ્ધ છે, હું સદાય શુદ્ધ છું. ત્રિકાળી શુદ્ધ કોણ છે, હું ત્રિકાળી શુદ્ધ છું. ચિન્મય જ્યોતિ સ્વરૂપ કોણ છે, હું ચિન્મય જ્યોતિ સ્વરૂપ છું. આખો એ રીતે સ્વાધ્યાય કરવો જોઈએ, એ જ રીતે વિચાર કરવો જોઈએ. જ્યાં જ્યાં આત્માની વાત આવે ત્યાં પોતાની વાત સમજવી જોઈએ. ગુરુદેવ આત્મા વિશે જે કહેતા હોય ત્યારે એક ચિત્તે એને મારી વાત ચાલે છે એવા ભાવથી સાંભળવી જોઈએ. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, અહીં સદાય શુદ્ધ એમ લીધું છે, માટે કોઈ એમ કહે છે કે અશુદ્ધ પર્યાય વખતે દ્રવ્ય ત્રિકાળી અશુદ્ધ થઈ જાય છે તો એ વાત ખોટી છે. વસ્તુ ચેતના સ્વભાવ તો અંદર એકરૂપ ત્રિકાળ શુદ્ધ જ છે. 470માં પાનો પર આગળ કહે છે કે ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, એટલે કે હું તો ત્રિકાળ શુદ્ધ જ છું. ભગવાન આત્મા અંદર દેહ અને રાગથી, વિકારથી, ભિન્ન અને વર્તમાન પર્યાયથી અને ભેદના ભાવથી ભિન્ન એવો ત્રિકાળ શુદ્ધ જ છે. દેહથી તો જુદો ભિન્ન છે, રાગથી પણ અને વિકારથી પણ ભિન્ન છે, અને વર્તમાન પર્યાયથી અને ભેદના ભાવથી ભિન્ન એવો ત્રિકાળ શુદ્ધ જ છે, અભેદ છે. એટલે કે હું એવો અભેદ છું, હું રાગથી પણ જુદો છું, ભિન્ન છું, અને આ વર્તમાન પર્યાયથી પણ ભિન્ન એવો ભગવાન આત્મા, એવો ભગવાન આત્મા છું એમ પોતાના સ્વરૂપનું મહાત્મ લાવવું જોઈએ. સંકિતી પોતાના આવા અભ્યંતર સ્વરૂપને અનુભવે છે, એનું મહાત્મ લાવી અને પછી એનું લક્ષ કરી અને એને અનુભવે છે, અને એનું નામ ધર્મ છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. શુદ્ધને અનુભવ્યો ત્યારે શુદ્ધ છે એમ જાણ્યું, અને એનું નામ ધર્મ છે. જો અહીંયા ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે કે શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એ તો આપણે બોલતા આવ્યા છે, પણ એના સ્થાને હું શુદ્ધ છું, હું શુદ્ધ છું, હું શુદ્ધ છું એવું રટણ કરવું, એવી વિચારધારા ને આગળ લંબાવી ચલાવી અને પછી હું શુદ્ધ છું તો મને શુદ્ધ હું કેમ જણાતો નથી, ત્યાં દોષ છે એમ કરીને દોષને દૂર કરવા, અને હું શુદ્ધ છું તો મને શુદ્ધનો અનુભવ થાય એવો મારો પુરુષાર્થ થવો જોઈએ, એવો નિર્ધાર કરવો અને પછી હું શુદ્ધ છું એવો પોતાને પુરુષાર્થ દ્વારા અનુભવવો. જ્યારે એ પોતે પોતાને શુદ્ધ છે એમ અનુભવે છે ત્યારે એ શુદ્ધ છે એમ જાણ્યું. બાકી તો એને શબ્દો દ્વારા જાણ્યું કે હું શુદ્ધ છું અથવા તો આત્મા શુદ્ધ છે, પણ જ્યારે શુદ્ધને શુદ્ધ અનુભવ્યો ત્યારે એ શુદ્ધ છે, ત્યારે એ ત્રિકાળ શુદ્ધ છે અને એમ એ જાણ્યું. અને એ જાણ્યું એટલે એવો અનુભવ દ્વારા જાણ્યું, એનું નામ જ ધર્મ છે, એનું નામ સંગત દર્શન છે. આવી વાત છે. વળી કહે છે કે અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કે તે એ પૃથક લક્ષણા વિવિધા ભાવા સમુલ્લસંતિ તે અહમ ન અસ્મિ. આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, હું શુદ્ધ છું અને આ વિવિધ લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો એ હું નથી. અસ્તિ અને નાસ્તિ બંનેથી વાત કરી દીધી અને કારણ આપ્યું કે યતઃ અત્ર તે સમગ્રાહા અપી મમ પર દ્રવ્યમ, કારણ કે તે બધાય મને પર દ્રવ્ય છે. એ હું નથી, એ મારું સ્વરૂપ નથી, એ મારાથી જુદા પર દ્રવ્ય છે. એ મારું સ્વ નથી, એ પર દ્રવ્ય છે. એ ભાવો પારકા છે, એ પારકી ચીજ છે, એ મારી ચીજ નથી. શું કહે છે કે આ જે ચૈતન્યથી બિન લક્ષણવાળા દયા દાન વ્રત ભક્તિ આદિ અનેક પ્રકારના શુદ્ધ ભાવો પ્રગટ થાય છે તે હું નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ, સાધક દશા છે ને, સાધક દશા છે ત્યારે તો આમ જ હોય, શુભ ભાવ હોય છતાં એ શુભ ભાવ હું નથી એમ શ્રદ્ધા હોય, એમ યથાર્થ શ્રદ્ધા હોય, એમ જ માન્યતા હોય. શુભ ભાવ તો હોય, શુદ્ધ ભાવ તો ક્ષણ માત્ર પૂરતો છે ને, શુભ ભાવ તો ઘણો સમય છે, પણ એ શુભ ભાવનો પોતે સ્વામી થતો નથી. એ શુભ ભાવથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક શુદ્ધ છું, પરિપૂર્ણ છું. આખો દિવસ આ જ વાત અંદરમાં ઘોળાયા કરે ત્યારે ખાચો પુરુષાર્થ ઉપડે. આમાં કાંઈ પાર્ટ ટાઈમ જેવું હોતું જ નથી, સવારે ઉઠે તો ત્યારથી રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં ઉઠતા બેસતા ખાતા પીતા જોબ કરતા કાર ચલાવતા કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરતા કાંઈ પણ કરતા અંતરમાં આ જ ભાવ ઘોળાયા કરવો જોઈએ કે હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર છું. આ જે ભાવ આવ્યો, આ ભાવ આવ્યો, એ બધા ભાવથી જુદો, આ હું નહીં, આ હું નહીં, આ નહીં, હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર છું એમ જયારે પુરુષાર્થ ઉપડશે ત્યારે અનુભવ થશે. પૂર્ણ સર્વજ્ઞ વિતરાગની દશા નથી અને સાધક દશા છે ત્યારે શુભ ભાવ તો હોય, પણ શુભ ભાવ તે હું નથી. કહે છે કે મારી પર્યાયમાં અસંખ્ય પ્રકારના શુભ અને અશુભ ભાવો પ્રગટ થાય છે. ભાષા જુઓ, પહેલા કહ્યું કે હું સદાય એકરૂપ શુદ્ધ ચિન્હ માત્ર છું, અને હવે કહે છે કે ચેતનાથી ભિન્ન લક્ષણવાળા વિવિધ ભાવો મારી પર્યાયમાં સુમુલ્લસંતિ એટલે પ્રગટ થાય છે. પહેલા એમ કહું કે હું એક ચૈતન્ય માત્ર છું, ચૈતન્ય જ્યોતિ છું, પરમ જ્યોતિ છું એમ કહ્યું, અને હવે એમ કહે છે કે હું શુદ્ધ ચિન્હ માત્ર છું, પણ વર્તમાન પર્યાયમાં મારી પર્યાયમાં આ શુભ ને અશુભ ભાવ થાય છે, પણ એનાથી જુદો હું ભગવાન આત્મા છું, એ ભાવ મારા નથી. ચેતનાથી ભિન્ન લક્ષણવાળા વિવિધ ભાવો મારી પર્યાયમાં પ્રગટ થાય છે, પણ એ મારાથી ભિન્ન છે, એ મારા નથી, એ પરદ્રવ્ય છે, એ પારકા ભાવો છે, એમ અહીંયા તો વાત કરવી છે. એટલે કે છે કે ચેતનાથી ભિન્ન લક્ષણ વાળા વિવિધ ભાવો મારી પર્યાયમાં એટલે કે સુમૂલ સંતિ એટલે પ્રગટ થાય છે. અહીં શું કહેવું છે કે મુનિ ધર્મી મોક્ષ માર્ગી એવો હું મને એક રૂપ જ અનુભવું છું, અને આ ભિન્ન લક્ષણવાળા અનેક જે ભાવો પર્યાયમાં પ્રગટ થાય છે તે હું નથી, તે અહમ ન અસ્મિ, તે હું નથી. અર્થાત આ ભાવો મારાથી ભિન્ન જ છે, એ હું નથી, એ ભાવો હું નથી. આવી અંતરની સૂક્ષ્મ વાત છે. ગુરુદેવે અહીંયા એક સરસ વાત લીધી છે કે લોકો વ્રત તપ આદિ સુભાવોને સાધન માને છે, જ્યારે અહીં કહે છે કે તે હું નથી, પોતાનું એ સ્વરૂપ જ નથી. હવે સાધન એ કરતાથી જુદું ન હોય તો પછી આ તો કહે છે કે એ પર છે, જુદા છે, તો પછી સાધન કેવી રીતે બને? અને વિશેષ વાત તો એ છે કે એ પૃથક લક્ષણ વાળા છે, એટલે કે એમનું લક્ષણ ચેતના લક્ષણ નથી, એ આત્માના લક્ષણથી જુદા લક્ષણ વાળા છે. એ શુભ કે અશુભ ભાવ છે તે પૃથક લક્ષણ વાળા, અને તે અનેક ભાવો આવે છે, અનેક પ્રકારના ભાવો છે, અને એ અનેક ભાવો આવે છે. એ આવે છે ખરા, એ હોય છે, સાધક દશા છે ત્યાં સુધી એવા ભાવો આવે છે, એવા ભાવો ઉત્પન્ન થાય છે, પણ તે હું નથી, તે હું નહીં, તેઓ મારા શુદ્ધ એક ચિન્મય સ્વભાવથી ભિન્ન જ છે. એ વિકાર લક્ષણ વાળા છે, ચેતના લક્ષણ વાળા નથી, માટે તેઓ મારાથી ભિન્ન જ છે. ગુરુદેવ કહે છે ત્યાં મહિના મહિનાના ઉપવાસ તપ કરે એ શુદ્ધ આત્મા નહીં અને તે આત્માનો ધર્મ નહીં. આ ઉપવાસ જે બાહ્ય ઉપવાસ છે એ આત્માનું સ્વરૂપ નથી એમ કહેવું છે ગુરુદેવ. આ મહિનાના ઉપવાસ તપ એ કરે એ આત્મા નથી, એ આત્માનું સ્વરૂપ નથી, એ ભાવ છે. એમાં એક મહિનાના ઉપવાસ ફક્ત એવો ભાવ છે, એ ભાવ છે, એ જ વિભાવ ભાવ છે, એ સુભાવ છે, પણ એ જ વિભાવ ભાવ છે, એ સ્વભાવ નથી. સ્વથી જુદો એ વિભાવ ભાવ છે, ભલે એ શુભ છે તો પણ, એટલે એ આત્મા નથી, એ આત્માનું સ્વરૂપ નથી, એટલે એ આત્માનો ધર્મ પણ નથી. પોતાનામાં જે ગુણ નથી, પોતે જે કરી શકતો નથી, એનો ધર્મ ક્યાંથી હોય? ભગવાન આત્મા ઉપવાસ કરે કેવી રીતે? ખોરાક જ્યારે એ લેતો જ નથી, ભગવાન આત્માને ખોરાક લેવા પણ છે જ નહીં, પરપદાર્થને ગ્રહણ કરતો જ નથી, તો પરપદાર્થને છોડે ક્યાંથી? એ તો ભાવ થયો. પરપદાર્થને ગ્રહણ કરવાનો અને પરપદાર્થને છોડવાનો જે ભાવ છે એ શુભ ભાવ છે, અશુભ ભાવ છે, શુભ કે અશુભ ભાવ છે. અને એવો ભાવ કે એનો નથી, એના સ્વરૂપને કારણે એવો ભાવ થતો નથી, તો પરનું લક્ષ્ય કરતા એ સમયે થતો ભાવ છે. એ સમયની એવી યોગ્યતા છે, ઉપાદાન અશુદ્ધ છે, એવી યોગ્યતા કહો કે અશુદ્ધ ઉપાદાન કહો, ત્યારે એવો એ ભાવ છે. એટલે એ ભાવને આત્મા ક્યાંથી કહેવાય? એટલે ગુરુદેવ અહીંયા કહ્યું છે કે આ મહિના મહિનાના ઉપવાસ તપ કરે એ શુદ્ધ આત્મા નહીં અને તે આત્માનો ધર્મ નહીં. બહુ આખરી વાત છે બાપા. કમજોરીથી તે ભાવો પ્રગટ થાય છે, પણ ધર્મી કહે છે કે તે હું નહીં, હું તો શુદ્ધ એક ચિન્હ માત્ર આત્મા છું. આ પ્રમાણે ધર્મીને સ્વસ્વરૂપની અસ્થિના ભાનમાં, સ્વસ્વરૂપની અસ્થિના ભાનમાં, સ્વસ્વરૂપની અસ્થિ હોવાપણાનું ભાન, સ્વરૂપના હોવાપણાનું અનુભવ સહિતનું ભાન, એવા સ્વસ્વરૂપની અસ્થિના ભાનમાં પરભાવોની નાસ્તી આવી જાય છે. જ્યારે પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર છે એમ કહ્યું ત્યારે બીજા અન્ય ભાવ પોતે નથી એ વાત પણ એમાં આવી જાય છે. આ હું છું એવા ભાનમાં આ અન્ય ભાવે હું નથી, અન્ય રૂપ હું નથી એમ પણ આવી જાય છે. આ હું છું ની સાથે એ સિવાય બીજું બધું છે તે હું નથી એ વાત પણ એમાં આવી જાય છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય પરિપૂર્ણ છે. એ પર્યાયમાં પોતાના દ્રવ્ય ગુણ અને ત્રણે કાળની પર્યાયનું તથા છયે દ્રવ્યોનું જ્ઞાન આવે છે. પણ પર્યાયમાં દ્રવ્ય ગુણ કે છ દ્રવ્યો આવતા નથી, એનું જ્ઞાન આવે. કેવળ જ્ઞાન અરિંદ ભગવાનને છે, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને કેવળ જ્ઞાન થયું છે. તો એ કેવળ જ્ઞાન થયું છે અને પછી એ જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય છે, એ પૂર્ણ છે, જેની અંદર ત્રણેય કાળની સમગ્ર પદાર્થોની પર્યાયોનું અને છે છ દ્રવ્યોનું જ્ઞાન આવી જાય છે. પણ છતાં એમાં કોઈ દ્રવ્ય ગુણ કે છ દ્રવ્યો આવી જાય છે એમ નથી. તેવી રીતે શ્રુત જ્ઞાનની પર્યાયમાં પણ આ હું છું એવું ધ્રુવના અસ્તિત્વનું અને આ હું નથી એમ રાગાદીનું જ્ઞાન આવે છે. પછી કેવળ જ્ઞાન નથી થયું એવું આ ધર્મી સમ્યક દ્રષ્ટિ એ શ્રુત જ્ઞાનની પર્યાયમાં એમ અનુભવે છે કે આ હું છું. એટલે પોતાનું ધ્રુવનું અસ્તિત્વ એ આ હું છું એમ અને આ રાગાદી એ હું નથી એમ એને આવે છે. આ હું નથી એમ રાગાદીનું જ્ઞાન આવે છે. પણ રાગાદી પદાર્થો કાંઈ એમાં આવતા પ્રવેશતા નથી, એ ભિન્ન જ રહે છે. આ પ્રમાણે સ્વસ્વરૂપમાં એકાગ્ર થઈને પ્રેમતા જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં રાગાદી પરભાવો પોતાથી ભિન્ન ભાસે છે, જણાય છે. પણ એમ નથી કે એ રાગાદી રૂપ પોતે થાય છે. 471માં પાના ઉપર અહીંયા કહે છે કે જ્ઞાની કહે છે, પર્યાયમાં પ્રગટ થતા આ વિવિધ શુભાશુભ ભાવો તે હું નથી, કારણ કે તેઓ બધાએ મને પરદ્રવ્ય છે. તે પરભાવો બધા પરદ્રવ્ય છે એમ હું જાણું છું. અંતરમાં શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રય પ્રગટ નિર્મળ રત્નત્રયની પરિણતિ એ મારું સ્વ છે, પણ આ રાગાદી ભાવો બધા મને પરદ્રવ્ય છે. અરે જે ભાવે તીર્થંકર પુત્ર બંધાય તે ષોડશ કારણ ભાવનાઓ, 16 પ્રકારના એવા ભાવો, ઉત્કૃષ્ટ ભાવો એ પણ મને પરદ્રવ્ય છે એમ કહે છે. કેમ કે જ્યાં પ્રકૃતિ બંધાય, કર્મની પ્રકૃતિ બંધાય, એ આત્માનો ભાવ હોય જ નહીં. પ્રકૃતિ જે બંધાય તે તો અજીવ પર છે, પરંતુ જે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઉત્પન્ન થાય તે પણ મને અજીવ પર ચીજ છે એમ કહે છે. બહુ સૂક્ષ્મ વાતો ઘણી સારી રીતે સમજાવી. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એનો ઘણો વિસ્તાર કર્યો, અને પોતે કોણ છે અને અન્ય ભાવો પોતાથી કઈ રીતે જુદા છે આ બધું બહુ સ્પષ્ટ કર્યું. તો આ રીતે આપણે કળશ 185 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત.